એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત નવલકથાની દુનિયામાં સફર કરવાના છીએ જેણે ઐતિહાસિક કથા સાહિત્યને એમ કહી શકાય કે નવો ઓપ આપ્યો. હિલેરી મેન્ટલની વુલ્ફ હોલ.
હા, બિલકુલ. અને આ પુસ્તક એટલા માટે ખાસ છે કારણ કે એણે બુકર પ્રાઇઝ તો જીત્યું જ, પણ એનાથી પણ વધુ ઇતિહાસના એક એવા પાત્રને, થોમસ ક્રોમવેલને, જે હંમેશા થોડો એમ કે વિલન જેવું ચિત્રાયો છે, એને એક નવો માનવીય અવાજ આપ્યો.
સાચી વાત છે. અને લેખિકા ડેમ હિલેરી મેન્ટલ, જેમનું 2022માં દુઃખદ અવસાન થયું, એમની લેખનશૈલી વિશે શું કહેશો?
અરે, એમની કલમમાં તો ગજબની તાકાત હતી. પાત્રોના મનમાં ઊંડા ઉતરી જવું, એમનું સંશોધન ખરેખર એટલું ઝીણવટ પડ્યું કે તમે માની ન શકો.
અને એટલે જ એમને બે બે વાર બુકર મળ્યું, ખરું ને? વુલ્ફોલ અને પછી એની સિક્વલ માટે.
હા, બ્રિંગ અપ ધ બોડીઝ માટે. એ પોતે એક ઇતિહાસ છે.
તો આજે આપણે આ જ વુલ્ફોલની અંદર ઉતરીશું. એના કથાનક, પાત્રો, એના મૂળ વિષયો અને પેલી જાદુઈ શૈલી બધું સમજવાનો પ્રયત્ન કરીશું. તો ક્યાંથી શરૂ કરીએ? વાર્તાનો પાયો ક્યાં છે?
વાર્તા શરૂ થાય છે લગભગ 1500ની સાલમાં પટની ગામમાં. અને શરૂઆત જ એવી છે કે તમને હચમચાવી દે. એક યુવાન છોકરો થોમસ ક્રોમવેલ જમીન પર પડ્યો છે લોહી લુહાણ.
ઓ!
અને એને મારનાર બીજું કોઈ નહીં, એનો પોતાનો પિતા વોલ્ટર, જે લુહાર છે,
એકદમ
જાનવરની જેમ મારે છે.
બાપ રે!
આ દ્રશ્ય છે ને, એ ખાલી હિંસા નથી બતાવતું, એ તો ક્રોમવેલના આખા જીવનનો પેલો સંઘર્ષ, ટકી રહેવાની વૃત્તિ, પરિવર્તન, એ બધાનો પાયો નાખે છે. આ અનુભવ એના મન પર કોતરાઈ જાય છે.
એટલે શરૂઆત જ એક ઊંડા ઘા સાથે. આ એના વ્યક્તિત્વ પર કેવી અસર કરતું હશે અને આમાંથી એ નીકળે છે કેવી રીતે?
જુઓ, આ હિંસા એને કઠણ તો બનાવે જ છે, પણ સાથે સાથે દુનિયાને જોવાની એક અલગ જ નજર આપે છે. એ સમજી જાય છે કે ભાઈ, ટકવું હોય તો શું કરવું પડે, એટલે એ ત્યાંથી ભાગી જાય છે.
ભાગી જાય છે ક્યાં?
ઘર છોડીને, દેશ છોડીને, સીધો યુરોપ. ફ્રાન્સમાં સૈનિક બને છે, પછી ઇટાલીમાં વ્યાપાર શીખે છે, ફ્લોરેન્સ, એન્ટવર્પ જેવા શહેરોમાં. બેન્કિંગ અને કાયદાના દાવપેચ શીખે છે.
એટલે કે એકદમ ભટકેલું જીવન શરૂઆતમાં.
હા, પણ આ ભટકવામાં જે ઘડાય છે, ભાષાઓ શીખે, કાયદો, વેપાર, અને સૌથી અગત્યનું, માણસોને ઓળખતા શીખે છે. આ અનુભવો જ એને પછી ટ્યુડર દરબારમાં બીજા બધાથી અલગ પાડે છે. એક ખરા અર્થમાં વર્લ્ડ ડિવાઇસ બને છે.
રસપ્રદ. તો એક તરફ ક્રોમવેલ યુરોપની આ ભઠ્ઠીમાં તવાઈ રહ્યો છે, એ જ વખતે ઇંગ્લેન્ડમાં શું ચાલી રહ્યું છે? રાજકીય માહોલ કેવો છે?
એ ટ્યુડર ઇંગ્લેન્ડનો સમય. રાજા હેનરી 8મા ગાદી પર, એટલે સત્તા માટેની સતત ખેંચતાણ, ધાર્મિક બદલાવની શરૂઆત અને દરબારી કાવતરા, બધું જ.
અને સમાજમાં વર્ગભેદ તો હશે જ.
ખૂબ જ. તમે ક્યાં જન્મ્યા છો એના પર જ તમારું ભવિષ્ય નક્કી. યોગ્યતા કરતાં કુળનું મહત્ત્વ વધારે. અને આ બધાની વચ્ચે એક મોટો મુદ્દો ઊભો થાય છે, જેણે ઇંગ્લેન્ડનો આખો ઇતિહાસ બદલી નાખ્યો.
તમે રાજાના મહાન મુદ્દાની વાત કરો છો, ખરું ને? ધ કિંગ્સ ગ્રેટ મેટર.
હા, બરાબર એ જ. રાજા હેનરીને વારસદાર જોઈતો હતો, પુત્ર. એમની પત્ની કેથરીન ઓફ એરાગોન 20 વર્ષના લગ્ન પછી પણ ફક્ત એક પુત્રી મેરીને જન્મ આપી શકી હતી.
અને રાજાને લાગતું હતું કે આ લગ્ન જ કદાચ યોગ્ય નથી.
હા, એમને વહેમ હતો કે કેથરીન એમના મૃત ભાઈની વિધવા હતી, એટલે એમની સાથે લગ્ન કરવું એ શાસ્ત્રો વિરુદ્ધ છે, પાપ છે, અને એટલે જ પુત્ર નથી થતો. આ એમની માન્યતા હતી.
અને પછી એન્ટ્રી થાય છે એન બોલિનની.
બરાબર, એન બોલિન રાણીની દાસીઓમાંની એક, પણ ખાલી સુંદર નહીં, ખૂબ જ બુદ્ધિશાળી, મહત્વાકાંક્ષી અને રાજકીય રીતે ચતુર. રાજા એના પ્રેમમાં પડે છે.
પણ એ રાણી બનવા માંગતી હતી, રખાત નહીં.
બિલકુલ. એટલે હેનરીએ કેથરીન સાથેના લગ્ન રદ કરાવવા પોપ પાસે મંજૂરી માંગી, જેથી તે એન સાથે લગ્ન કરી શકે. પણ પોપ ક્લેમેન્ટ 7મા ફસાયા.
કેમ? શું અડચણ હતી?
અડચણ એ હતી કે કેથરીનનો ભત્રીજો ચાર્લ્સ 5મો, પવિત્ર રોમન સમ્રાટ, એ યુરોપનો સૌથી તાકાતવર રાજા હતો. એ પોતાની માસીનું અપમાન સહન કરવા તૈયાર નહોતો, એટલે પોપે હા ના હા ના કર્યો.
ઓહો, એટલે રાજાની અંગત વાત હવે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને ધર્મની કટોકટી બની ગઈ.
એકદમ. બરાબર આ જ સમયે ક્રોમવેલ ઇંગ્લેન્ડ પાછો ફરે છે, પણ એ સીધો રાજા પાસે નથી જતો, એ જોડાય છે કાર્ડિનલ વુલ્સી સાથે.
કાર્ડિનલ વુલ્સી એ કોણ હતા અને ક્રોમવેલ સાથે એમનો સંબંધ કેવો રહ્યો?
વુલ્સી એટલે રાજા પછી ઇંગ્લેન્ડના સૌથી શક્તિશાળી માણસ, લોર્ડ ચાન્સેલર અને કાર્ડિનલ, અને એ પણ ક્રોમવેલની જેમ સામાન્ય ઘરમાંથી આવેલા કસાઈના દીકરા હતા.
અચ્છા.
હા, પોતાની બુદ્ધિ અને મહેનતથી ટોચ પર પહોંચેલા. ક્રોમવેલ એમની સેવામાં જોડાય છે અને વુલ્સી એની કાબિલિયત તરત પારખી લે છે. ક્રોમવેલ વુલ્સીનો જમણો હાથ બની જાય છે.
પણ વુલ્સી જેવા શક્તિશાળી માણસનું પણ પતન થયું નહીં? રાજાના પેલા મહાન મુદ્દામાં શું થયું?
હા, થયું. વુલ્સીએ રાજા માટે પોપ પાસેથી લગ્ન રદ કરાવવાની જવાબદારી લીધી હતી, પણ એ નિષ્ફળ ગયા અને આ નિષ્ફળતા જ એમના પતનનું કારણ બની.
દરબારમાં દુશ્મનો તો હશે જ ને?
ઘણા, ખાસ કરીને એન બોલીન અને એના ટેકેદારો. એમને વુલ્સીની સત્તા ખૂંચતી હતી. એમણે વુલ્સી વિરુદ્ધ કાવતરું કર્યું. એના પર પ્રેમ્યુ નાયરનો આરોપ લાગ્યો.
પ્રેમ્યુ નાયર એ શું છે?
એટલે રાજાની સત્તા કરતા વિદેશી સત્તા, એટલે કે પોપ ને વધુ વફાદાર રહેવાનો ગંભીર ગુનો. એમની બધી સત્તા ગઈ, સંપત્તિ ગઈ, એમને લંડનથી દૂર મોકલી દેવાયા.
અને આવા સમયે જ્યારે બધા વુલ્સીથી દૂર ભાગી રહ્યા હતા, ત્યારે ક્રોમવેલે શું કર્યું? એની વફાદારી કેવી રહી?
અહીં જ ક્રોમવેલ ખરો ઉભરી આવે છે. બીજા બધા તો ઉગતા સૂરજને પૂજવા લાગ્યા, પણ ક્રોમવેલ પોતાના ડૂબતા માલિક સાથે રહ્યો, એમના કેસ લડ્યો, સંસદમાં બચાવ કર્યો, રાજા સામે પણ એમની વાત મૂકી.
આ તો બહુ મોટી વાત કહેવાય એ સમયના દરબારમાં.
બહુ જ મોટી વાત. અને રાજા હેનરી આ જોયું, એના મનમાં ક્રોમવેલની એક છાપ પડી.
પણ વુલ્સીનું શું થયું? એ બચી શક્યા?
ના, અંતે એમના પર રાજદ્રોહનો આરોપ લાગ્યો અને લંડન પાછા બોલાવવામાં આવ્યા, પણ રસ્તામાં જ એમનું મૃત્યુ થયું. ક્રોમવેલ માટે આ બહુ મોટો આઘાત હતો. એણે માલિક તો ગુમાવ્યો જ, પણ એક માર્ગદર્શક, પિતા જેવી વ્યક્તિ ગુમાવી.
વુલ્સીનું પતન એના માટે બોધપાઠ પણ બન્યું હશે.
ચોક્કસ. એ સમજી ગયો કે સત્તા કેટલી અસ્થિર હોય છે અને રાજાની મહેરબાની પર ભરોસો ન કરાય. પણ સાથે જ વુલ્સીના જવાથી એના પોતાના ઉદયનો રસ્તો પણ ખુલ્યો.
તો વુલ્સી ગયા પછી ક્રોમવેલનું શું થયું? એ તો વુલ્સીનો માણસ ગણાતો હતો, રાજાની સેવામાં કેવી રીતે આવ્યો?
શરૂઆતમાં થોડી અનિશ્ચિતતા હતી, લોકો શંકાથી જોતા હતા, પણ ક્રોમવેલ પાસે કંઈક અલગ હતું. એની કાનૂની સૂઝ, વહીવટી આવડત, યુરોપની સમજ અને મુખ્યત્વે ગમે તેવી સમસ્યાનો વ્યવહારુ ઉકેલ લાવવાની ક્ષમતા.
અને એણે રાજાની પેલી મોટી સમસ્યા, મહાન મુદ્દો, એનો શું ઉકેલ આપ્યો?
ક્રોમવેલે એકદમ ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો. એણે કહ્યું, મહારાજ, જો પોપ આપણી વાત નથી માનતા તો આપણે પોપની શા માટે માનવી જોઈએ? ઇંગ્લેન્ડ પોતે જ એક સામ્રાજ્ય છે અને ઇંગ્લેન્ડનો રાજા પોતાના રાજ્યમાં સર્વોચ્ચ છે, રાજ્યનો વડો પણ અને ચર્ચનો વડો પણ.
ઓહો, આ તો સીધો પોપને પડકાર.
હા, આ સિદ્ધાંત રોયલ સુપ્રીમસી કહેવાયો. રાજાને આ વાત ગળે ઉતરી ગઈ. એમને પોતાની સમસ્યાનો ઉકેલ દેખાડો.
અને પછી ક્રોમવેલ રાજાનો મુખ્ય સલાહકાર બની ગયો.
મુખ્ય સલાહકાર અને મુખ્ય કારભારી. એણે સંસદનો બહુ ચતુરાઈથી ઉપયોગ કર્યો. પહેલા એક્ટ ઇન રિસ્ટ્રેન્ટ ઓફ અપીલ્સ પસાર કરાવ્યો, એટલે ઇંગ્લેન્ડના કેસ રૂમ ન જાય.
અચ્છા, એટલે કેથરીનવાળો મામલો સ્થાનિક રીતે જ ઉકેલી શકાય.
બરાબર. અને પછી આવ્યો પેલો મોટો કાયદો, એક્ટ ઓફ સુપ્રીમસી, 1534માં, જેણે રાજાને સત્તાવાર રીતે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના વડા જાહેર કર્યા.
આ બધાથી ક્રોમવેલની સત્તા તો ખૂબ વધી ગઈ હશે.
ખૂબ જ. એ એક પછી એક પદવીઓ, જાગીરો મેળવતો ગયો, રાજાનો સૌથી વિશ્વાસુ, સૌથી કાર્યક્ષમ અને કદાચ સૌથી વધુ ડર પેદા કરતો મંત્રી બની ગયો. એણે ચર્ચની સંપત્તિ પર રાજ્યનું નિયંત્રણ શરૂ કર્યું, ધાર્મિક સુધારાને ટેકો આપ્યો.
અને બાઇબલનું અંગ્રેજી ભાષાંતર પણ?
હા, એણે પણ પ્રોત્સાહન આપ્યું. એ માનતો હતો કે સામાન્ય માણસ પોતાની ભાષામાં ધર્મગ્રંથ વાંચી સમજી શકે.
ક્રોમવેલનું પાત્ર ખરેખર બહુ જ જટિલ લાગે છે. મેન્ટેલ એને ફક્ત એક સત્તાલોભી રાજકારણી તરીકે બતાવે છે કે એના બીજા પાસા પણ છે?
ના ના, મેન્ટેલ એને બહુ ઊંડાણથી બતાવે છે. આપણે એના મનમાં શું ચાલે છે એ જોઈ શકીએ છીએ. એના હિંસક બાળપણથી લઈને ટોચ પર પહોંચવાની સફર, એ વકીલ છે, વ્યાપારી છે, રાજદ્વારી, જાસૂસ, બધું જ.
અને એની યાદશક્તિ અને માણસોને પારખવાની શક્તિ ગજબની કહેવાય છે.
અદ્ભુત અને અત્યંત વ્યવહારુ, પરિણામલક્ષી. લાગણીઓ બહુ બતાવતો નથી, પણ એનું અંગત દુઃખ પણ આપણે અનુભવીએ છીએ, ખાસ કરીને જ્યારે સ્વેટિંગ સિકનેસ નામની બીમારીમાં એની પત્ની અને બે દીકરીઓ મૃત્યુ પામે છે.
ઓ, એ પણ હતું?
હા, એ દુઃખ એને અંદરથી કોરી ખાય છે. એટલે એ ફક્ત મહત્વાકાંક્ષી નથી, એની એક માનવીય બાજુ પણ છે, એક ખરો સેલ્ફ મેડ મેન.
અને રાજા હેનરી, એ કેવા દેખાય છે નવલકથામાં?
હેનરી પણ જટિલ છે. શરૂઆતમાં પ્રભાવશાળી, ભણેલો, ખેલકૂદનો શોખીન, પણ ધીમે ધીમે પેલી પુત્રીની ઝંખના, અસલામતી, ગુસ્સો એ એને વધુ ને વધુ નિરંકુશ અને ક્યારેક ક્રૂર બનાવે છે. એ ક્રોમવેલ પર બહુ આધાર રાખે છે, પણ એનો ભરોસો ક્યારે ઉઠી જાય એ કહેવાય નહીં, એ ભરે સતત રહે છે.
આ બધા રાજકીય દાવપેચમાં એન બોલિન ક્યાં ઊભી છે? એની ભૂમિકા કેટલી મહત્વની છે?
એન બોલિન તો કેન્દ્રમાં છે. એ કોઈ સાધારણ સ્ત્રી નથી. ફ્રાન્સમાં ભણેલી, શિક્ષિત, બુદ્ધિશાળી અને ખૂબ જ મહત્વાકાંક્ષી. રાજાને 7 વર્ષ રાહ જોડાવે છે રાણી બનવા માટે.
અને એ પણ ધાર્મિક સુધારાની તરફેણમાં હતી, નહીં?
હા, એ પ્રોટેસ્ટન્ટ વિચારધારાની હિમાયતી હતી. આ મામલે એ અને ક્રોમવેલ એક સાથે હતા, પણ એમની વચ્ચે એક સ્પર્ધા પણ હતી. બંનેને એકબીલાની જરૂર હતી, પણ એકબીજાથી સાવચેત પણ રહેતા હતા.
અને જ્યારે એ પુત્રીને જન્મ આપે છે, એલિઝાબેથને,
ત્યારે એની સ્થિતિ નબળી પડવા માંડે છે. રાજા નિરાશ થાય છે. ભવિષ્યમાં શું થવાનું છે એનો સંકેત ત્યાંથી જ મળવા લાગે છે.
અને બીજો મોટો સંઘર્ષ ક્રોમવેલ અને સર થોમસ મોર વચ્ચેનો.
મોરને તો આપણે હંમેશા એક સિદ્ધાંતવાદી, લગભગ સંત જેવા માન્યા છે. મેન્ટેલ એમને કેવી રીતે જુએ છે?
અહીં મેન્ટેલ પરંપરાગત છબીથી બહુ જુદું ચિત્ર આપે છે. એ મોરની બુદ્ધિ, એમની વિદવત્તાને માને છે, પણ સાથે એમની ધાર્મિક કટ્ટરતા, ખાસ કરીને પ્રોટેસ્ટન્ટ લોકો પ્રત્યેની એમની નિર્દયતા એને પણ સામે લાવે છે.
એટલે કે મેન્ટેલના મોર ફક્ત આદર્શવાદી નથી,
એ સિદ્ધાંત માટે મરવા તૈયાર છે, પણ બીજાના સિદ્ધાંતોને સ્વીકારવા તૈયાર નથી. જ્યારે ક્રોમવેલ વ્યવહારિકતા અને રાજ્યની સ્થિરતાને જુએ છે, ત્યારે મોર પોતાના અંતરાત્મા અને ચર્ચને વફાદાર રહે છે. આ બે વિચારધારાઓનો ટકરાવ છે.
આ ટકરાવનું પરિણામ શું આવે છે? નવલકથાની પરાકાષ્ઠા કઈ રીતે ઘડાય છે?
પરાકાષ્ઠા આવે છે એક્ટ ઓફ સુપ્રીમસી પછી, જ્યારે બધાએ શપથ લેવાના હતા કે રાજા ચર્ચના વડા છે અને એન સાથેના લગ્ન કાયદેસર છે.
અને મોરે શપથ લેવાની ના પાડી દીધી. હા, એમણે મોટે ભાગે મૌન રાખ્યું, પણ એ મૌન જ એમનો વિરોધ હતો. ક્રોમવેલ, જે મોરની બુદ્ધિનો આદર કરતો હતો, એણે એમને બચાવવા બહુ પ્રયત્ન કર્યા, સમજાવ્યા કે કોઈક રસ્તો કાઢો, સમાધાન કરો,
પણ મોર માન્યા નહીં.
ના, એ અડગ રહ્યા. એમને ટાવર ઓફ લંડનમાં કેદ કરાયા. ત્યાં ક્રોમવેલ અને મોર વચ્ચે જે વાતચીત થાય છે એ નવલકથાના સૌથી શક્તિશાળી દ્રશ્યોમાંનું એક છે.
અને અંતે શું થયું?
અંતે મોર પર રાજદ્રોહનો કેસ ચાલ્યો. રિચાર્ડ રિચ નામના એક માણસે ખોટી સાક્ષી આપી.
જે ક્રોમવેલનો જ માણસ હતો?
હા, ક્રોમવેલ નીચે કામ કરતો હતો. એની સાક્ષીના આધારે મોરને મૃત્યુદંડ મળ્યો. એમનું માથું ધરતી અલગ કરી દેવાયું. એ કેથોલિક ચર્ચ માટે શહીદ બની ગયા.
નવલકથા ક્યાં પૂરી થાય છે? મોરના મૃત્યુ પછી ક્રોમવેલ ક્યાં છે?
નવલકથા 1535ના ઉનાળામાં પૂરી થાય છે. મોરના મૃત્યુ પછી ક્રોમવેલ સત્તાના શિખરે છે. માસ્ટર સેક્રેટરી, રાજા એના પર સંપૂર્ણ આધાર રાખે છે. પણ એક અજંપો છે.
કેમ?
આયન બોલીને પુત્રીને જન્મમાં આપ્યો છે, પુત્રને નહીં. રાજા ખુશ નથી. અને છેલ્લા દૃશ્યોમાં ક્રોમવેલ વુલ્ફ હોલ જાય છે, સેમોર પરિવારના ઘરે. ત્યાં એની નજર જેન સેમોર પર પડે છે, જે રાણીની દાસી છે, એકદમ શાંત, લગભગ દેખાય પણ નહીં તેવી.
આ ભવિષ્યનો સંકેત છે.
બિલકુલ, કે સત્તાનું ચક્ર હજી ફરશે. એનું સ્થાન પણ સલામત નથી. અંત એક પ્રશ્નાર્થ સાથે આવે છે, એક અનિશ્ચિતતા સાથે.
આ તો થઈ વાર્તાની ગૂંથણી. પણ આ નવલકથા ફક્ત ઘટનાઓ નથી કહેતી, એના ઊંડા વિષયો કયા છે? શું સંદેશ આપે છે?
મુખ્ય વિષય તો સત્તા જ છે. સત્તા કેવી રીતે મળે છે, કેવી રીતે ટકે છે, કેવી રીતે માણસને બદલે છે. પછી પેલો સેલ્ફ મેડ મેનનો વિચાર. ક્રોમવેલનું પાત્ર બતાવે છે કે યોગ્યતા જન્મ કરતાં વધુ હોઈ શકે, પણ એની કિંમત શું છે?
અને ભૂતકાળનો પ્રભાવ.
હા, સ્મૃતિ અને ભૂતકાળ. ક્રોમવેલનું ભૂતકાળ એના વર્તમાનને કેવી રીતે ઘડે છે? ધર્મ અને રાજકારણનો ગૂંચવાળો, સિદ્ધાંત વિરુદ્ધ વ્યવહાર, અને છેલ્લે ઇતિહાસ પોતે. ઇતિહાસ કોણ લખે છે? સત્ય શું છે? મેન્ટલ આ બધા સવાલો ઊભા કરે છે.
અને આ બધું કહેવા માટે મેન્ટલ જે શૈલી વાપરે છે એ પણ બહુ ખાસ છે ને?
ખૂબ જ. એક તો એ નિકટવર્તી ત્રીજા પુરુષમાં લખે છે, એટલે આપણે લગભગ ક્રોમવેલના મનમાં જ હોઈએ એવું લાગે. બીજું, આખી નવલકથા વર્તમાન કાળમાં છે.
હા, એ બહુ અનોખું છે. એનાથી શું ફરક પડે છે?
એનાથી ઇતિહાસ જાણે અત્યારે જ બની રહ્યો હોય એવી તાજગી અને તીવ્રતા આવે છે. બધું બહુ જીવંત લાગે છે.
અને પેલું હી, તે સર્વનામનો ઉપયોગ એ થોડો ગૂંચવાળો નથી કરતો?
શરૂઆતમાં લાગે, પણ એ ચતુરાઈ છે. મોટાભાગે જ્યારે ક્રોમવેલ હાજર હોય ત્યારે હી એટલે ક્રોમવેલ જ, ભલે બીજા પુરુષો હોય. આનાથી ફોકસ સતત ક્રોમવેલ પર રહે છે. વાચકે થોડું ધ્યાન રાખવું પડે, પણ એ અનુભવને વધુ ઘેરો બનાવે છે.
અને એમના વર્ણનો પણ,
અરે ગજબના, ઇન્દ્રિયગ્રાહ્ય. ટ્યુડર યુગની ગંધ, અવાજો, દ્રશ્યો, બધું જીવંત થઈ જાય. અને પ્રતીકો પણ છે, ભૂત, બાજ, વુલ્ફોલ, કાપડવણાટ, આ બધું ઊંડાણ ઉમેરે છે.
કોઈ એકાદ વાક્ય કે અવતરણ જે આખી નવલકથાનો સાર કહેતું હોય?
ક્રોમવેલના વૈશ્વિક દ્રષ્ટિકોણવાળું છે. દુનિયા ક્યાંથી ચાલે છે તે એન્ટવર્ફથી, ફ્લોરેન્સથી, કિલ્લાની દિવાલોથી નહીં પણ ગણતરીના ઘરોથી, બંદૂકના અવાજથી નહીં પણ ખાતાવહી પર ચાલતી કલમના અવાજથી. આ બતાવે છે કે એ કેટલો આધુનિક વિચારતો હતો.
અને ભૂતકાળ વિશે પણ કંઈક હતું.
હા, ભૂતકાળ વિશે તમારે એ સમજવું રહ્યું કે તે પૂરો નથી થયો, તે હજી બની રહ્યો છે. સ્મૃતિનો ભાર અને ઇતિહાસની જીવંતતા.
આખી નવલકથા વાંચ્યા પછી ભાવનાત્મક રીતે શું અસર રહે છે, શું છાપ છોડી જાય છે?
સૌથી મોટી અસર એ છે કે એ ઇતિહાસના પાત્રોને જીવતા કરી દે છે. ખાસ કરીને ક્રોમવેલ, જેને હંમેશા ખલનાયક જેવો બતાવાયો છે, એને એક માણસ તરીકે રજૂ કરે છે. આપણે એની મહત્વાકાંક્ષા, કદાચ એની ક્રૂરતા પણ જોઈએ, પણ સાથે એની વફાદારી, એનું દુઃખ, એની મજબૂરીઓ પણ સમજીએ છીએ.
એટલે કે સહાનુભૂતિ જાગે છે, ભલે એના કાર્યો સાથે સહમત ન હોઈએ.
બરાબર. અને પેલું ટ્યુડર દરબારનું વાતાવરણ, ભય, દબાણ, અવિશ્વાસ, એ આપણને જકડી રાખે છે. આ વાંચ્યા પછી ઇતિહાસને જોવાની નજર બદલાઈ શકે છે.
તો એમ કહી શકાય કે વુલ્ફ હોલ ખાલી ઐતિહાસિક વાર્તા નથી, પણ માનવ સ્વભાવ, સત્તાની રમતો અને ઇતિહાસને સમજવા પરનું એક ગહન ચિંતન છે.
બિલકુલ. એ શીખવે છે કે વ્યક્તિગત ઈચ્છાઓ અને રાજકીય જરૂરિયાતો કેવી રીતે ટકરાઈ છે, સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે કેવી રીતે જીવવું પડે છે, અને ભૂતકાળ ક્યારે પીછો છોડતો નથી. આ મુદ્દાઓ આજે પણ એટલા જ પ્રસ્તુત છે.
ખરેખર. અને વિચારવા જેવું એ છે કે શું દરેક સમયમાં પોતાના ક્રોમવેલ અને મોર નથી હોતા? સત્તા અને સિદ્ધાંતનો સંઘર્ષ શું આજે નથી? કદાચ આ પાત્રો આપણને આપણા સમયને સમજવામાં મદદ કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.